સજ્જન સજ્જન પુરુષ એકત્ર જે દાડે થાય એ દાડે અધર્મ ની તાકાત નથી, અધર્મ ટકી શકે. સજ્જન પુરુષ નું વિભાગીકરણ પણ સમાજ માટે ઘણું નુકસાન રૂપ હોય છે. વિશ્વામિત્ર મહા બે સમર્થ શક્તિને એકત્ર કરવા માંગતા હતા, જેને લઈને રામલખનને લાવ્યા છે મદહાસ્યક, અને સામે અવધપતિ પણ આખી વાતને સમજી ગયા કે વિશ્વામિત્રજી મોઢું મલકાવીને મને શું કહેવા માંગે છે. એમણે પણ મોઢું મલકાવીને સામે પ્રત્યુત્તર આપી દીધો, ગમે તેમ તો અમે ગ્રહસ્થી છીએ, અમારાથી ભૂલ થાય આ અમારી ભૂલને નથી ગણકારતા, બસ માટે આપનો ઉપકાર છે. આમને સામને બંને બસ મોઢા જ મલકાવ્યા, મોઢા મલકાવીને આમને સામને જેને ઉત્તર આપી દીધા છે. તુલસીદાસજી કે અવધપતિ રાહ જોઈ રહ્યા છે રામલખન ક્યાં, ત્યાં દૂરથી બંને ભાઈઓ આવ્યા છે. પિતાજીની પાસે આવ્યા,
ઇકોને દંડવાત કરે દો ભાઈ,
બંને બાળકો દોડતા આવ્યા છે. પિતા અવધપતિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. અવધે એકદમ આગળ વધી બંને પુત્રોને છાતી લગાવ્યા છે. અવધપતિના મહિનાઓનો જે વિરહ હતો, વિરહ શાંત થયો. અવધપતિને આનંદ થયો. કેવો થયો? તો કે શરીરમાંથી પ્રાણ નીકળી જવાનો હોય આટલી વેદનાનો અચિંતા કોઈ દવા લાગુ પડી જાય અને પ્રાણ ટકી જાય, જે આનંદ થાય એ આનંદ અવધપતિને રામ અને લખન મળતાની સાથે થયો છે. એમ થાય જ ને ભાઈ, આ જગતનો સામાન્ય પુત્ર મળે તો માત પિતાને જો આનંદ થતો હોય તો સ્વયં બ્રહ્મ પુત્ર બનીને આવ્યા હોય ને એ મળે ત્યારે આનંદ કેમ ન થાય. અને અવધપતિને કેટલો પ્રેમ છે રામ લખનની સાથે એ વાત તો આખું જગત જાણે છે. જેને પુત્ર વિરહમાં પ્રાણ છોડ્યો એ પિતાને જયારે પુત્રનો વિરહ સંતોષાયો હશે, પુત્ર વિરહ જયારે સંતોષાયો હશે ત્યારે કેટલો બધો આનંદ થયો. છાતી લગાવ્યા છે, આનંદ આનંદ વ્યાજ્યો છે. ત્યાં ગુરુ વશિષ્ઠજીને જોયા છે, એમને પણ દંડવત પ્રણામ કર્યા છે. ગુરુ વશિષ્ઠજી પણ બંને પુત્રોને છાતી લગાવ્યા છે. ચારેય પુત્રો ભેળા થઈ ગયા છે પિતાની આજુબાજુ જયારે ઉભા રહ્યા, ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમ શોભતા હોય ચારે પુરુષાર્થ, એમ જાણે ચારે પુત્રો શોભી રહ્યા છે. આ ચારેની જોડ જોતાની સાથે શતાનંદજી અને વિશ્વામિત્રજી બંનેના મનમાં સંકલ્પ થયો. અવધપતિ જાનની અંદર ચારે પુત્રોને લાવ્યા છે અને ચારે પુત્રો એક સરખી ઉંમરના છે. અવધપતિની ઉંમર થઈ છે. રામને પરણાવે ત્યાં ભરતને પરણાવવાનો ટાઈમ થશે, ત્યાં લખનને શત્રુઘ્નને, અને અલગ અલગ જગ્યાએ આટલી ઉંમરે ક્યાં શોધવા જશે? જનક વિદેહી ને પણ બે દીકરી છે, ઉર્મિલાજી અને જાનકીજી. એના ભાઈ ને પણ માંડવી અને શ્રુતિ કીર્તિ બે પુત્રી છે. આ ચાર છે ને, આ ચાર છે. પુત્રો ચારે ગુણિયલ છે, દીકરી પણ ચારે ગુણિયલ છે. એક જ માંડવામાં એકી સાથે લગ્ન કરી નાખ્યું. એક હારે બાપે ચાર પુત્ર પરણાવ્યા હોય એવી એક જ કથા છે. બે પરણાવે, ચાર પરણાવ્યા તો સદાનંદજી જનક વિદેહીના પક્ષમાં વાત મૂકે છે. વિશ્વામિત્રે વિદેહીને જેમ કીધું તેમ દશરથ મહારાજાને કીધું છે. બંને પક્ષમાં હા પડી અને ચારેના લગ્ન નક્કી થયા. રાઘવની સાથે જાનકી, લક્ષ્મણજીની સાથે ઉર્મિલાજી, ભરતજીની સાથે માંડવી, શત્રુઘ્નની સાથે શ્રુતકીર્તિ. અદભુત લગ્ન લેવાના. અને પછી તો જાનને રોકી બે પાંચ દાડાની હો, છ મહિના ગજબ રોકતા નહીં. રોકે એને ધન્યવાદ, રોકાય એને ધન્યવાદ. આજે તો કોઈ રોકે એમ નથી, અને કદાચ કોઈ રોકે તો રોકાય એમ નથી. યંત્ર યુગ આવ્યો ને, એ દાડે મંત્ર યુગ હતો. મંત્ર મે ફાયદો છે, એને માટે સ્પેશિયલ સ્થાન ન જોઈએ, યંત્ર માટે સ્પેશિયલ સ્થાન જોઈએ. પોતાની ફેક્ટરી ચલાવતો, ફેક્ટરી અમદાવાદ હોય, એ પોતા અહીંયા બેઠો હોય, શરીર અહીં બેહે, મન ત્યારે. યંત્ર યુગ છે, તે દાડે મંત્ર યુગ હતો. ગમે ત્યાં ભૂમંડળમાં વિચરણ કરતો હોય, મંત્ર સાથે જ હોય, બધી સામર્થ્ય પોતાની સાથે જ હોય. છ માસ સુધી જાનને રોતી છે. આખી અવધપતિ શતાનંદજીને કહ્યું છે, વિદેહીને કહો હવે એમને રજા આપે, બહુ સમય થયો, હવે અહીંયાથી વિદાય લઈએ. શતાનંદજી વિદેહીને વાત કરે છે, વિદેહી દીકરી તો પારકે પાદર જોઈને હવે રજા આપો. અવધપતિ હવે જાનની વિદાય લેવા માંગે છે. વિદાયની વાત સાંભળતા વિદેહી જેવાની આંખો પણ આંસુ ભરાણા છે, પણ દીકરીને વિદાય આપ્યા સિવાય છૂટકો નથી. હા કીધી છે. રાણીવાસમાં પણ સમાચાર મળ્યા સુનિના આદિત્યજીને, હવે જાનકી ચારે દીકરી વિદાય લેશે. જાનકીજી પણ વિદાય લેતા પહેલા માતાજીને મળવા માટે ગયા છે. અંતુલ સીધાજી લખ્યું, પાસે ચારે બહેનો રજા જયારે લેવા ગયા છે, માતાએ પોતપોતાની ગોદમાં બેસાડી, મસ્તક ઉપર હાથ ફેરવી અદભુત સદગુણોની બે વાતો કરી છે. માં કોને કહેવાય, સંતાનની અંદર કેવા સંસ્કારોનું સિંચન થવું જોઈએ. એ રામાયણ બતાવે છે. જોકે શાસ્ત્ર માત્રમાં જેટલા જેટલા મહાપુરુષો થયા છે, સજ્જન પુરુષો હંમેશા પોતાના સંતાનોને સદબોધ આપતા હોય છે, અને સદબોધ આપે એ સજ્જન કહેવાય. દીકરી પિયર આવીને સસરા પક્ષને જે ફરિયાદ કરે, અંતર લાલ પીળા થઈને એમ કે જોઈ લઈ, અને એ સજ્જનતા નિશાની નથી. પણ દીકરીને મીઠો ઠપકો આપે, બેટા આપણે થોડું સહન કરી લેવું, બેટા તું હજુ નાની છો અને કદાચ વાંક વિના વઢે તોય પણ સહન કરવા મોટે પાવશે. બેટા એક દાડો તું બધા એની હથેળે મરે એટલી સન્માનિત બનીશ. નાની વાતનું દુઃખ ન લગાડાય બેટા, જીવન છે. અને સાંભળા, હું ખોટું જો લગાડતી રહીશ તો જગતના દુઃખનો કદી અંત નહીં આવે. વઢે છે ધખે તો શરીરને ધખે છે, વઢે છે. અને બેટા જેટલું ધખાશે એટલા જ ગુણો આવશે. આમ ઉપદેશ આપે એ નામ માતપિતા કહેવાય, સજ્જન કહેવાય. નાની વાત વાસણ ઘરમાં ખખડ્યું, તરત ફોન કરે, નાની વાતમાં તરત મોબાઈલ કરે, અને હામે તરત જમાઈને જોડે, વાહો હાજો રાખો તો સીધો રહેજે, તમને જેમ તેમ નહીં સમજતો એમ વાહો ભાંગી નાખશો. આવી વાહા ભાગવાના સમાચાર દીકરીને મળે, પછી દીકરીમાં શું ગુણ આવે વિચારો. જમાને વાહો ભાંગવા નાખવાની વાતો કરે, દીકરીમાં શું હોય? શાસ્ત્રની મર્યાદા સામે દ્રષ્ટિ નાખો. કેટલો સરસ ઉપદેશ સુનૈના દેવી આજ માં જાનકી અને સુતી કીર્તિ માંડવી ઉર્મિલાજીને આપી રહ્યા છે. બેટા સાંભળો,
સાસુ સસુર ગુરુ સેવા કરે, 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 પતિ રૂખ લખે આય
બેટાને આજ્ઞાનું કદી ઉલ્લંઘન નહીં કરશો. અમારા કુળને તમે ઉજાળજો એમ, અમારા કુળને તમે ઉજાળજો. બેટા તારી ભૂલ એ અમારી ભૂલ ગણાશે. સુનેનાજી બહુ સરસ બોલ્યા છે, તારી અંદર ભૂલ આવશે, તારી ની અમારી ગણાશે, માટે ખૂબ તું ખટકો રાખજે. અને બેટા પતિની આજ્ઞામ વર્તે છે, નારી બહુ મોટી મહાનતા ગણાય છે. જેટલી જેટલી નારી પતિની આજ્ઞામ વર્તે છે તમામ મહાન ગણાણે છે. સતી સાવિત્રીજી હોય તોય ભલે, અનસૂયાજી હોય તોય ભલે, પતિની આજ્ઞામાં રહેવાથી એને મહાનતા પ્રાપ્ત થઈ છે. અહીંયા જેવો ઉપદેશ સુનેનાજી આપી રહ્યા છે, એવો જ ઉપદેશ શ્રીમદ સત્સંગ જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણના પિતાના પિતાએ માતા ભક્તિ દેવીને આપ્યો હતો. બેટા જેમ ધર્મ કહે એમ તમે કરજો, એની આજ્ઞા વર્તજો, એક પતિ વ્રત રાખજો, પરણિત પતિ સિવાય જગતના તમામ પુરુષને વિશે પિતા પુત્ર અને ભાઈનો ભાવ રાખીશું. અને બેટા સાંભળો, પતિની આજ્ઞામાં જે વર્તે છે નારીની બહુ મોટી મહાનતા છે. ધન્ય સાજનની લોકે ધન્ય સો જનક પુમાન, ધન્ય સચ પતિ શ્રીમાન યસ્ય ગેહે પતિવ્રતા. જે પુરુષના સો સો જન્મના પુણ્ય ઉદય થાય એને ઘેરે પતિવ્રતા ધર્મનું પાલન કરે એવી પત્ની આવતી હોય છે. જે માત પિતાના સો સો જન્મના પુણ્ય ઉદય થયા હોય એની ઘેરે પતિવ્રતા ધર્મનું પાલન કરે એવી દીકરી જન્મતી હોય છે. એ માત પિતા એ પતિ ધન્યવાદને પાત્ર છે જેમને પતિવ્રતા ધર્મનું પાલન કરી દીકરી મળે છે કે પત્ની મળે છે. પુણ્યમ યસ્ય શત જન્મ સમર્જિતઃ ધર્મનિષ્ઠા પતિવ્રતા. સો જન્મના પુણ્ય અંતે બધું પ્રાપ્ત થાય છે. અને ભક્તો આ વાત એક ભારતમાં જ છે, બરાબર યાદ રાખો. ભારત સિવાય પતિવ્રતા ધર્મની વાત દુનિયામાં ક્યાંય નથી. ભારત એક જ એવો દેશ છે જે દેશની અંદર ઉપદેશ આપવામાં આવ્યો છે કે નારી માત્રને માટે એક જ પતિ પરણો, એ પતિ બાકીના બધા ભાઈ પિતા છે. અને પુરુષને માટે પોતાના જેની સાથે સંબંધ થયો છે, લગ્ન થયા છે, એ જ પત્ની, બાકીના બધા મા બહેનની જગ્યાએ. આવા અદભુત ઉપદેશો બસ ભારત દેશમાં જ અપાણા છે, બાકી પશ્ચિમના દેશોમાં નથી. કે કોણ પતિ કોણ પત્ની, આજે પતિ હોય કાલ મટી ગયો હોય. 24 કલાકમાં તો ફરી વાર થઈ જાય, તૂટી જાય, ફરીને થઈ જાય. ભારત દેશને આગળ દુનિયા ઝૂકે છે એનું કઈ કારણ હશે? આ દેશમાં મહાન સતીઓ થઈ છે અને સતી નારીની મહત્વતા શાસ્ત્ર બહુ ગવાણી છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સતી નારીની મહાનતા ગાય કે જેમ સાચા સાધુનો દ્રોહ કરે નિકંદન નીકળી જાય, એ જેમ જલતો અગ્નિ છે એમ પતિવ્રતા નારી પણ જલતો અગ્નિ છે. એમાં હાથ નાખશે દાજા વિના નહીં રહે. સંત જેમ પૂજનીય બને છે એમ પતિવ્રતાનો ધર્મનું પાલન કરનાર નારી પણ બ્રહ્માદિકને પૂજનીય બને છે. બ્રહ્માદિક એની સામે જોવા માટે શક્તિમાન નથી. અને કૈલાસપતિ કે ભવાની આગળ વધતી જાન ચાલતા ચાલતા કેટલાય દિવસે અયોધ્યાની અંદર પહોંચી છે. અયોધ્યાની અંદર જાન જ્યારે આવી ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે. અયોધ્યાની અંદર આજ આનંદ માતો નથી. અયોધ્યાને આખી શણગારી છે, ઘેર ઘેર રંગોળીઓ, પુરાણી તોરણો બંધાણા. આજે ચારે પુત્રને એકી સાથે લગ્ન થયા છે. આનંદમાં આખી અયોધ્યા ડૂબી છે. જાન જ્યારે અયોધ્યા પહોંચી બીજે દિવસે વશિષ્ઠજી વિશ્વામિત્રની સાથે રાજકચેરી પહોંચ્યા છે. અને વારસભાની અંદર વિશ્વામિત્રજીના બહુ જ મોટા વખાણ કર્યા છે. હે અવધપતિ,
ભોલે બામ દેવ સહી સાચી, ભોલે બામ દેવ સદ સાચી, ભોલે બામ દેવ સહી સાચી, ભોલે બામ દેવ સદ સાચી, કીરતિ કાલે
ઉછા
पूछा
વશિષ્ઠ જે જયારે વિશ્વામિત્ર ની મહાનતા ગાય બધાને તો ઘણો આનંદ થયો, પણ રામ અને લખન ને વિશેષ આનંદ થયો, કારણ કે ગુરુ તરીકે સ્વીકાર્યા છે, એની સાથે બહુ રહ્યા છે. વિશ્વામિત્ર ની મહાનતા વશિષ્ઠ ના મોઢે સાંભળી પ્રભુ રાઘવ ને બહુ આનંદ થયો. એની પાછળ પણ રહસ્ય છે. આ બે મહામુનિ ભેગા નહોતા બેસી શકતા, એને બદલે આજ એકબીજાને એકબીજા વખાણ કરે છે. એ સાંભળી રાઘવ ને બહુ આનંદ થયો. લગ્ન ના માધ્યમથી બબ્બે જોડકા મહાસત્તા એકત્ર થઈ શકે. વિદેહી અને જનક મહારાજા વિદેહી ને અવધપતિ સાથે નંબસે સાથે બેઠા, વિશ્વામિત્ર વશિષ્ઠજી સાથે નંબસ એ પણ સાથે બેઠા. હવે અવશ્ય મેં રાવણ નો વિનાશ સર્જાશે. અને યાદ રાખજો ભક્તો, સજ્જન પુરુષ ને એકત્ર કરવા ભેગા કરવા બહુ કઠિન કામ છે. સજ્જન પુરુષ પહેલા તો સક્રિય બનવા માગતા હોતા ને, કોઈ પણ કાર્યમાં સજ્જન પુરુષો બહુ સક્રિય બનતા નથી. એમાં અમે માને છે કે આપણે બરાબર જીવીશ, દુનિયાને જે કરવું એ કરે, પાટમાં પડવા દો. સજ્જન પુરુષના મોઢામાં આવો શબ્દ હોય, એ પોતે વ્યવસ્થિત વર્તતા હોય. સજ્જન પુરુષ દુર્જનો આ જગતમાં બહુ ફાવે એની પાછળ કારણ આ છે. સજ્જન પુરુષો નિષ્ક્રિય બને છે, આપણે કાંઈ કરવું નથી, જેને જે કરવું એ કરવા દો, પાટમાં પડે, આપણે આપણું કરી લેવું. સજ્જન પુરુષો નિષ્ક્રિય હોય છે, અને કદાચ સજ્જન સક્રિય બને તો સંગઠિત નથી બની શકતા. સજ્જન સંગઠિત ન થાય, સજ્જન જો સક્રિય બને અને સક્રિય વ્યક્તિ જો સંગઠિત બને તો ધર્મની તાકાત છે, દુર્જનોની તાકાત છે, એની સત્તાને જમાવી શકે. સજ્જનો જ્યારે સક્રિય બન્યા છે અને સંગઠિત બન્યા છે ત્યારે બલબલી સત્તાઓને પણ ઉખેડી નાખે છે. જે દાડે ભારત દેશની અંદર અંગ્રેજોની સત્તા હતી, પરંતુ સજ્જનો સક્રિય બન્યા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સજ્જનો સક્રિય બન્યા અને સક્રિયની સાથે સંગઠિત થયા, તો અંગ્રેજી સલ્તનત પણ હિન્દુસ્તાન છોડીને હાલી ગઈ. પ્રભુ રાઘવને અતિ આનંદ થયો, સજ્જનો સક્રિય બન્યા અને સંગઠિત થયા છે. વશિષ્ઠજી આજ વિશ્વામિત્રજીના વખાણ કર્યા છે. વિશ્વામિત્રજીએ પણ અવધપતિના બહુ વખાણ કરી, આખીર અવધપતિને છાતીએ છાપ્યા, ચારે પુત્રોને છાતીએ છાપી, અનેક રીતે સુંદર સુંદર આશીર્વાદ આપી, અને વિશ્વામિત્રજીએ અયોધ્યાથી વિદાય લીધી છે. અને કૈલાસપતિ કે ભવાની, આ જગ્યાએ બાલકાંડની કથા હું પૂર્ણ કરું છું. બાલકાંડ અહીંયા પૂર્ણ થશે, હવે અયોધ્યા કાંડનો પ્રારંભ થશે. આઠ કાંડમાં એક કાંડ પૂરો થયો, સાત કાંડ બાકી છે, થઈ જશે, વાંધો નહીં આવે. એવું લાગશે તો આપણે પાંચ કલાક ભરશું, સાડા ત્રણ ને બદલે પાંચ. અમે જનારા તો જવાના છે, કારણ કે ફેક્ટરીઓ ઘેર બંધ થઈ જતી હોય, નતર પાંચ વાગે જઈને શું કામ હોય, કદાચ છ વાગે જાય, ફરક શું પડે. એવું તો નથી કે કલાક લેટ પડે તો ઘેરે બે પાંચ દસ લાખની નુકસાની જાય એમ છે, અડધો કલાક ભેંસ વધારે મોડી દો હોય, આટલો ફરક છે. પણ તોય પાંચ વાગ્યા નથી, ઊંચા નીચા થયા નથી, ઊંચા નીચા થયા, એ તો જાય પડખાઈ વાળાને ઘૂસતો મરેલા હાલ ને, હવે તું ક્યાં સુધી બેઠો રહીશ. આ જીવને ભગવાનની કથામાં મન લાગતું નથી, અને મન ત્યાં સુધી જ ન લાગે જ્યાં સુધી અંદર આત્માની અંદર પાપ ભરેલું છે. પાપને ધોવાની તાકાત કથાની છે, અધર્મ દૂષણને કથા ધોવે છે. યાદરો ન રહે તો કાંઈ નહીં, ખાલી બેઠા રહેજો, બેઠા રહેશો તો પણ તમામ પાપને કથા ધોઈ નાખશે. અને બહુ જો જવાનો સંકલ્પ થાય ને તો એકલા ઉભે થઈને હાલતું થઈ જવું, કે ઘર ન જડે, બને કદાચ ઘર ભૂલી જવાય, કથામાં બેઠા પછી તો ભાઈ છ વાગ્યા સુધી કથામાં બેસવાનો આગ્રહ રાખશો. પાંચ દાડા પછી તમને કોઈ નથી કહેવાનો હાલો કથામાં એમ, અને આવશો તો કોઈ સંભળાવવાનો નથી. અને છ વાગે તમે નીકળો તો દૂરમાં દૂર હશો તો સાત વાગે ઘેરે પહોંચી જવાના, દિવસ તો તોય હશે ત્યાં પહોંચી જશો, બેટરીની જરૂર નહીં પડે, ચિંતા છોડો. અહીંયા જેટલા બેઠા એટલું કામનું છે. પછી તો ને તો વહેલા જાય છો, તો ઓટે બેસશો, હજુ તેલા છ વાગ્યા છે. બેસ ને ત્યારે ઓટે લે, ત્યારે કાઢી બીડી કે ઘડીક પીએ. મહેરબાની કરીને કથામાં બેઠા રહે છે. કૈલાસપતિ કે ભવાની, બાલકાંડ અહીંયા પૂર્ણ કર્યો. અયોધ્યા કાંડની કથા અદભુત છે, સાંભળવું તને સંભળાવું. અયોધ્યા નગરી મહાદિવ્ય છે, સરયુના તટ ઉપર આવેલી અદભુત દિવ્ય નગરી છે. તમે લોકો ગયા છો અયોધ્યા? એકવાર અયોધ્યા છપૈયા વૃંદાવન ગોકુળના દર્શન કરશો, બહુ દિવ્ય નગરીઓ છે. અયોધ્યામાં તો ગલીએ ગલીએ રામ મંદિરો, ગલીએ ગલીએ મંદિરો છે. એક એક ગલી બબ્બે મંદિરો હોય, પણ ગલીમાં મંદિર ન હોય તો બને જ નહીં. અદભુત અદભુત મંદિરો, અદભુત દિવ્ય સ્થાનો આવેલા છે. એકવાર જીવનમાં અયોધ્યા છપૈયા ગોકુળ વૃંદાવનની યાત્રા કરજો. સરયુનો અદભુત તટ છે, એના ઉપર આવેલી આ નગરી છે. વિધવિધ પ્રકારના અનેકવિધ મહેલો છે. કૈલાસપતિ કે ભવાની, આ મહેલોની મધ્ય એકવાર અવધપતિ બહુ મોટી સભા ભરીને બેઠા હતા. અને તુલસીદાસજી લખ્યું એક ઘટના ઘટી. અવધપતિ સભાની અંદર કુંવરોની સાથે બેઠા છે, રાણીઓ પણ છે, અનેક વિધ પ્રજા બેઠેલી છે.
એક સમય સૈબ સહિત સમાયા રાજય સૈ ભાર ઘોરાજ મીરાજા.
પૂરા સમાજની સાથે મોટી વિશાળ સભા ભરીને બેઠા છે. અને ઘટના ઘટી.
શ્રવણ
સમીપ ભયશિત કેશા, કાનની બાજુમાં સફેદ વાળ ને જોયો છે. અને સફેદ વાળ જોતાની સાથે અવધપતિ મનોમાં વિચાર કરી રહ્યા છે, વૃદ્ધા પણ જાણે કે મને કાનમાં સંદેશ આપી રહ્યો છે, અવાધ ત્યાં સુધી આ રાજકાજ કરતો રહી, છોડી દે આવાને. અને તમે જો પેલા વાળ કાનની પાસે સફેદ થશે, સફેદ વાળા પૂછજો પેલા ક્યાં સફેદ હતા, કાન પાસે એ સંદેશો આપે, છોડ હવે આ, ક્યાં સુધી મત થતો રહીશ, ક્યારે હરિભજન કરીશ. અવધ પતિને જાણે વૃદ્ધાપને સંદેશો આપ્યો છે, અવધ હવે આ છોડો. અવધ પતિ પણ મનોમાં વિચારે છે, જાણે કાનમાં આવીને વાળ મને કહી જાય છે, અવધ હવે વૃદ્ધાપન દેખાવા લાગ્યું, રામને ગાદી કેદી સોંપશે, અને રામને ગાદી સોંપી એમ દર્શનનો લાભ તમારે ક્યારે લેવો છે, હવે લઈ લો. જીવનનો ભરોસો નથી ક્યારે આ દેહ પડી જાય. અને ભગવાન સ્વામિનારાયણ તો વારંવાર સાવધાન કરતા, અંત્યના 30મા વચનામૃતમાં સાવધાન કરતા કીધું, હે ભક્તજનો સાવધાન બનજો, મોત ક્યારે આવીને ઉભું રહે કાંઈ નક્કી નિર્ધાર નથી. હર દિન પળ પળ વિચાર કરજો, આ ઘડીના પળમાં મરી જવું છે, વિલંબ જણાતો નથી. આટલું કામ કર્યું છે ને આટલું કામ હજુ કરવાનું બાકી છે, નિત્ય નિત્ય વિચારજો. અને માટે એક સંતે પણ અદભુત વાત લખી, ક્યો આયે હમ ક્યા કરતે હૈ ક્યા કરના હૈ સમજ લે જીવડા, એ દો દિન કી જિંદગી અપને પથ પે ચલો જીવડા. અભે દાડાની જિંદગી છે, કાલ સવારે પડી જશે, માટે જીવનના રાહને બસ શુદ્ધ કરી લો, જીવનના રાહને સુધારી લો. અમારે પ્રમ દિવસે છેડુબારમાં પારણ પૂરી થઈ, બહુ સરસ આયોજન હતું. એક 23 વર્ષનો યુવાન કદી પણ સાધુના જોગમાં નહોતો, પહેલી વાર યોગમાં આવી ગયો, નવસારી રહેતો હતો, જોકે કથામાં આવ્યો. પહેલે દાડેથી કથાને બહુ રોચક લાગી, કથા ગમી, પૂરા દાડા કથા સાંભળે, અને પોતાની ગાડી લઈને સંતોને સાથે અમને બધાને સાથે ફેરવે, ઉતારા પરથી કથામાં લઈ જવા, કથામાંથી ઉતારા પર લઈ જવા, કંઠી બાંધી વેસન છોડ્યું. અને સંતોને કહે છે કે આ બધું જોતા મનમાં એમ થાય છે આના કરતા સાધુ થઈ ગયા તો સારું. અને હકીકત છે, સાધુ પુરુષનું સાચું જીવન જયારે જોવાનું ત્યારે ગૃહસ્થીના મનમાં પણ એમ થઈ જાય, આના કરતા સાધુ થયા તો સારું. સિકંદર યવાને થઈ ગયું, તમે એનો ઇતિહાસ તો તપાસો. સિકંદર જ્યારે હિન્દુસ્તાનની ધરતી પર આવ્યો અને એક સાધુ પુરુષની મુલાકાત થઈ, અને સાધુ પુરુષની પાસે જઈને સિકંદરે કહ્યું છે, મહાત્માજી કોઈ ચાહીએ તો બોલીએ, મેં દેને કે લે તૈયાર. મહાત્મા પુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, તારી પાસે છે શું તું મને આપીશ, તું શા માટે અહીં આવ્યો છે? તો બસ ભારત દેશને સર કરવા માટે. એને સર કરીને તું કરીશ છું, બીજો પ્રાંત સર કરીશ. અચ્છા, લાખલા સ્પર્યા, ઇસકે બાદ ક્યા કરોગે? એના પછી બીજો પ્રાંત સર કરીશ. અચ્છા, ઇસકે બાદ? એના પછી બાકીનો જે જે પ્રાંત હશે બધાને સર કરીશ. અચ્છા, ઉસકે બાદ ક્યા કરોગે? બસ એના પછી તો દુનિયામાં કોઈ મારો દુશ્મન નહીં હોય, આનંદથી પૃથ્વી પર સુઈશ, મહેલમાં આનંદ કરીશ. અને આટલા શબ્દ સાંભળતા મહાત્મા પુરુષની બાજુમાં કૂતરો હોય, કૂતરાને સંબોધતા મહાત્મા પુરુષના મોઢામાં તે શબ્દ, અબે હો કૂતે, दुनिया का सबसे बड़ा मूर्ख इधर आया है। आटली बदी चढ़ावे कर्या पछी, आटली बदली कतले आम बोलाया पछी आनंद थे ने सू उठे, एना करता बेहतर आवी जा मारी बाजू, अहीं जगह खाली ज पड़ी छे, ले जाओ इधर आकर। सिकंदर ना मन में थी महात्मा वैराग्य, महात्मा जी मैं लेटने के लिए नहीं आया हूं, आपको क्या चाहिए? मैं वो बोल रहा हूं, बताइए जो आप ये चाहिए मैं देने के लिए तैयार हूं। परमात्मा पुरुष ना मोढ़ा में शब्द निकलो छे, एक बाजू हट मने तड़को आवा दे, तू स्वयं भिखारी मने शू आपवानो, तारो भिखारी पण पहला मटाय पछी मने आपवाओ छे, अने जीवन करू मैं लखाणो। सिकंदर त्यांथी पोतानो उतारे गयो, पण मनोमय ने संकल्प थयो, अहो हूँ भारत देश में जन्म होत ने भारत देश नो साधु थयो तो केवू सारू होत है। 24 कलाक सुधी सिकंदरे मोढ़ा मान के जल न मुक्यू, उदास बने 24 कलाक सुधी बैठो रहा, सत एज मनोमंथन एज मनोमंथन एज मनोमंथन। साधु पुरुष नो प्रसंग जरूर असर कर, हूँ शेडू बार नी बात तमने करतो तो, युवान ना मोढ़ा में 23 वर्ष नी उम्र शब्द निकलता था, जो साधु थयो तो केवू सारू होत। અને કથા પૂરી કરીને મેં અહીંયા પહોંચ્યા ત્યાં તો સમાચાર આવ્યો, સ્વામીને અટેક આવી ગયો અને ધામમાં જતો રહ્યો। પ્રથમ દિવસનો પ્રસંગ તમને કહું, કથા પૂરી થઈ અને બસ 2-4 કલાક થયા અટેક આવ્યો, પણ જતા જતા બસ સાધુને સંભાળતો જતો હતો, સાધુ બની ગયો તો કેવું સારું, તો સાધુ બની ગયો તો કેવું સારું। એટલા માટે મહાપુરુષો કહે છે, દહય બની પોતાનો મોક્ષનો પથ ક્લિયર કરી લો, જવાની વાત નક્કી છે, અમર પટો કોઈ લઈને આવ્યું નથી, અહીંયા કોઈ અખંડ રહ્યું નથી અને રહેવાનું પણ નથી, મોત જબ તુજે આવાજ દેગી ઘર સે બહાર નિકલના પડેગા, એક દાડો ખોળિયાને છોડીને જવું પડશે, કોઈ અમર પટો લઈને થાય। કૈલાસ પતિ કહે છે, ભવાની આવું તો પતિ જાણે આજ વિચારમાં મગ્ન બન્યા છે, કાનની બાજુમાં શ્વેત વાળ જોતાની સાથે મનોમાં વિચારી રહ્યા છે, એ વાળ મને ઉપદેશ આપે છે, અવાધ સાવધાન બનો, સંસાર વ્યવહારને છોડો, અયોધ્યાની ગાદી પ્રભુ રાઘવને આપી દો। એને એક જ વાળ સફેદ થયો હતો, આપણે તો કાળો ગોત્યો જડતો નહીં, કહો કોઈ કોઈ મનમાં એમ નથી થતો કે હવે ગાદી દીકરાને સોંપીએ, આ રજવાડો એને આપી દઈએ, કોઈ સંકલ્પ નથી કરતા, ઠાકોરજી આપણને સાવધાન કરવા માટે સફેદ કરે છો, શું તેને ત્યાં કાળો કલર ક્લાસ થઈ ગયો છે કઈ, આપણને સમજાવે સમજી જાઓ સમજી જાઓ, પણ જીવ કોઈ હિસાબે સમજવા તૈયાર નથી, કેટલા કેટલાક તો તમારે અહીંયા હારું છે, અમારી એ બાજુ તો સફેદ વાળ થાય ને તો કાળા પીછડા મરાવે, ઉપરથી કાળો પીછડો પણ નીચેથી અંદરથી ધોળા ઠૂઠા નીકળે, પાછા ભાઈ ઉગે અને કોણ ભૂગે ભાઈ, એમાં નહીં સફળતા મળે, ઠાકોરજીની ફેક્ટરીમાં તૈયાર થયેલા માલમાં કોઈ ફેરફાર નહીં થાય, આ ડુપ્લિકેટ ફેક્ટરી નથી ઓરિજિનલ છે, રહેવા દો મહેનત ખોટી પડશે માથે, આ એક ઇલાજ છે, તે માથે પીછડો મારો એના કરતા ઇલાજ બતાવું, જો કે સફળતા મળે કે ન મળે ટ્રાય કોઈ નથી કરી, પણ એક ફેરી તમે કરી જુઓ, એમ એ કાળો કલરનો પીછડો માથે મારવા કરતા એક ફેરી પી જાઓ કાળો કલર, કદાચ સફળતા મળે। કૈલાસપતિ કહે, ભવાની અવધપતિ મનોમંથન કરવા લાગ્યા છે, ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા છે, ગુરુદેવને હાથ જોડ્યા છે, વિનંતી કરવા લાગ્યા છે,
સમવિધિ ગુરુ પ્રસન્ન જી જાની બોલે ઉરાવ રહશે મો દુઈબાની, સમવિધિ ગુરુ પ્રસન્ન જી જાની બોલે ઉરાવ રહશે મો દુઈબાની, સમવિધિ ગુરુ પ્રસન્ન જી જાની બોલે મૃદુવાની, સવિધિ ગુરુ પ્રસન્ન જીય જાની બોલે ઉરાઉ રહસિ મૃદુવાની।
ગુરુ વશિષ્ઠજી જ્યારે મળવા ગયા હતા, ગુરુ સ્વયં પ્રસન્ન હતા, ગુરુ ને પ્રસન્ન જોતાની સાથે અવધપતિ હાથ જોડ્યા છે. ગુરુદેવ, એક સંકલ્પ લઈને આવો છો, બોલો અવધ, શું સંકલ્પ છે? ગુરુદેવ, મારી ઉંમર થઈ છે, માટે મનમાં એમ થાય છે અયોધ્યાનો રાજ રાઘવને બનાવી દઉં, કૃપા કરીને આપ આજ્ઞા કરો. ગુરુદેવ, આપની જો આજ્ઞા થાય તો જન્મારો મારો સફળ થઈ જાય. આમ તો પ્રભુ કૃપાથી બધું જ પ્રાપ્ત થયું છે, કોઈ વાત નહીં, અધૂરાઈ રહી નથી, બધા સંકલ્પ પૂર્ણ થયા છે, છેલ્લો સંકલ્પ એક બાકી છે, રામને એક ફેરી રાજગાદી પર જોઈ લઉં અને આંખે કરીને દર્શન કરી લઉં. ગુરુદેવ, આજ્ઞા જો આપો તો બસ મારો સંકલ્પ પૂર્ણ થાય. ગુરુદેવ, આપ મુહૂર્ત કહો, કયા મુહૂર્તે રામનો રાજ્યાભિષેક કરાવું? અને વારંવાર આલોચનાથી જ્યારે અવધપતિ પૂછવા લાગ્યા છે, ત્યારે વશિષ્ઠજીએ બહુ ઉદ્ભુત ઉત્તર આપ્યો, બહુ સરસ ઉત્તર આપ્યો. સાંભળો અવધ, રામ જે દાડે ગાદી બેસે ની મુહૂર્ત શુભ જ છે, જે દી બેસે તે દાડે, આજ બેસે તોય બોલે, 14 વર્ષ પછી બેસે તોય બોલે, જે દાડે બેસે તે દાડે મુહૂર્ત શુભ જ છે. વાતને અવધપતિ સમજી ન શક્યા, મનમાં એમ માની બેઠા, ગુરુદેવ એમ કહે છે જલ્દી બેસાડી દો. અવધપતિને આનંદમાં આવ્યો નહીં, રાજમાં આવી પોતે ડંડેરો પીટાવી દીધો, આવતીકાલે રામને રાજગાદી સોંપવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી મેં બહુ અદભુત વાત લખી, ધર્મ કાર્ય તો સત્વરમ, ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, પણ વ્યવહારિક કાર્ય વિચારીને કરવું. આ વ્યવહારિક કાર્ય હતું, અને અવધપતિએ ખરેખર જોઈતા કરતા બહુ વધારે ઉતાવળ કરી છે. તમે વિચારો, રામ જેવા રામ જયારે ગાદીએ બેસતા હોય ત્યારે ભરત હાજર ન હોય, ભરત શત્રુઘ્ન મોસાળ ગયા અને પાછળ તે રાજગાદી સોંપવામાં આવે છે, ખરેખર ઉતાવળ કરી છે. અને અતિ અતિ આદર એ ઘણી ફેરી ઉતાવળનું કારણ હોય છે, પ્રભુની સાથે અતિનો પ્રેમ ઉતાવળ કરી ગયો છે. અવધપતિએ જાહેરાત કરી દીધી, રામ આવતીકાલે રાજા બનશે. અને કૈલાસપતિ કે ભવાની ચારે બાજુ આનંદાને પથરાયો.
સુનઈ તૈ રામ અભિષેક સુહાવા, જીગ હાગ અવધૈ વધાવા. સુનઈ તૈ રામ અભિષેક સુહાવા.
બાજુ રામ અને માં જાનકીને પણ સુંદર સુંદર શુકનો થવા લાગ્યા છે, અને શુકનો જયારે થયા ત્યારે પ્રભુ રાઘવ અને જાનકી એકી સાથે બોલ્યા છે કે આપણે શુકન થાય છે, માટે એમ લાગે છે ભાઈ ભરત મોસાળ ગયો અને આવ્યો હશે, અથવા તો આવવાનો સંદેશો મળે છે, બસ એના શુકન લાગે છે. પ્રભુ રાઘવને ભરતની સાથે કેટલો બધો અગાધ પ્રેમ હશે, ભાઈ ભરત આવશે લાગે છે એના શુકન હોય એમ. પરસ્પર માં જાનકી અને પ્રભુ રાઘવ વાત કરી રહ્યા છે, અમને દિવસ વ્યતીત થવાયો છે, સાંજનો સમય જ્યારે નિકટમાં આવ્યો છે એ વખતે ગુરુ વશિષ્ઠજીનું આગમન પ્રભુ રાઘવને ત્યાં થયું છે. પ્રભુ રાઘવને ત્યાં પ્રભુ વશિષ્ઠ જ્યારે પધાર્યા, અદભુત પ્રેમથી આવકારાય, પધારો ગુરુદેવ પધારો, કઈ સંદેશો. અને ગુરુદેવ આપને અહીંયા સુધી ધક્કો થયો, કેટલું સરસ પ્રભુ બોલ્યા, આપને અહીંયા સુધી ધક્કો થયો, મને કીધો તો હું સામેથી આપના આશ્રમમાં આવી જાત, મારા જેવું કઈ કામ હોત તો હું ત્યાં આવી જાત. એમ શિષ્ય અને ગુરુનો ધર્મ બતાવે છે. અને ભારત દેશની આ મહાનતા છે, એ તો આજે ધીમે 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 કરતા સંસ્કારો ભૂલાઈ રહ્યા છે. તો એક દિવસ એવો હતો, પિતા જો પલંગ ઉપર બેઠા તો પુત્ર નીચે બેસે, પલંગ ઉપર બેસે નહીં. આમ આજે અવળું થઈ ગયું, બાપા હેઠે બે, છોકરો ખુરશી પર બેહે. કહો મર્યાદાઓ ખલાસ થવા માંડી છે. જેમ જેમ પશ્ચિમનું વાતાવરણ પ્રવેશ કરવા માંડ્યું તેમ તેમ બધી જ મર્યાદાઓ ખલાસ થવા માંડી. પિતા અને પુત્રનો મીઠો સંબંધ જાણે ખલાસ થવા માંડ્યો, ગુરુ અને શિષ્યનો મીઠો સંબંધ જાણે ખલાસ થવા માંડ્યો. કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવ એવું બોલ્યા છે, મને બોલાયો તો હું ત્યાં આવી જાત. પણ ગુરુદેવ જો કે આપ પધારે અમારે પણ સારું છે, કારણ કે આપના પગલા અમારા આશ્રમમાં થયા ને અમે પણ બળભાગી બન્યા. એમ ગુરુદેવ આ સેવકને શી આજ્ઞા છે? વશિષ્ઠજી આખી વાત હકીકત જણાવી છે. રાઘવ અવધપતિએ સંકલ્પ કર્યો છે, આવતીકાલે આપને રાજ્યપદ સોંપવું છે, આપને રાજા બનાવવાના છે, માટે તમે તૈયારી કરો, આજે ઉપવાસ કરજો, કાલે તમારો રાજ્યાભિષેક છે. પ્રભુ રાઘવે આજ જોડા પણ, ગુરુદેવ આવો અન્યાય, મને એક વાત નથી સમજાતી, રઘુકુળની અંદર આ રીતે આવી કેમ બાંધવામાં આવી છે? અમે ચારે ભાવ એક સાથે જન્મ, અને તેમ છતાં રાજપદ મને એકલા ને, રાજા હું એકલો બનું, અને આમ શા માટે મોટાને જ રાજ્ય મળે? આવું શા માટે? આ વાત મને બહુ પસંદ નથી પડી. આમ અને તેમ છતાંય પિતાજીની આજ્ઞા હશે, ગુરુજી આપની જેમ આજ્ઞા હશે એમ મારે કરવું પડશે. એમ ગુરુ વશિષ્ઠજી કહ્યું છે, બેટા રામ, સૂર્યકુળની અંદર, રઘુકુળની અંદર જે રીત ચાલી આવે છે એ રીતને આપે જાળવવાની જ રહેશે. ભારત દેશની અંદર સાધુ મહાત્માનું મહત્વતા અગાધ આંકવામાં આવી છે. જોકે આજે હજી ભારત દેશની અંદર સાધુની બહુ મોટી મહાનતા છે. સાધુ પુરુષને જોઈને લોકોને ખૂબ આનંદ થાય છે. સરમ સુલભમ એવાસ્તિ દુર્લભૌ સંત સમાગમ. આ જગતમાં બધું સુલભ છે, પરંતુ સાચા સાધુ પુરુષના દર્શન દુર્લભ છે. જો કે અત્રે આપણા પ્રસંગની અંદર ભારતીય આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુ જૂનાગઢથી પધારી રહ્યા છે. મહાપુરુષોના દર્શન જ જીવનને ધન્ય બનાવે છે. શાસ્ત્ર એમ કહે છે, યશ્યાસન્ના ભવન મુક્તિમ તશમ વૌ સંગમો ભવે યન્નેવ જાયતે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. બહુ બહુ જન્મના પુણ્ય જયારે ઉદય થાય ગિરાજો. ભારત દેશ તો સાધુ પુરુષનો દેશ છે. આ દેશની અંદર સાધુઓની બહુ મહત્વતા ગાવામાં આવી છે. જોકે આ દેશની અંદર દેશના નિર્માણમાં સાધુ પુરુષનો ફાળો પણ અગાધ અને અવર્ણનીય છે. અને જેથી કરીને તો ભગવાન પણ આ પૃથ્વી પર આવે છે ત્યારે સાધુ પુરુષને પોતાનું મસ્તક ઝુકાવે છે. ગુરુ વશિષ્ઠજીને પણ આજ પ્રભુ રાઘવના મોઢામાંથી શબ્દ એવા નીકળે, ગુરુદેવ આપે અહીંયા સુધી શા માટે ધક્કો ખાધો, મને બોલાયો તો હું સામેથી આવી જાત. પણ ખેર આપ પધાર્યા છે એમાં પણ કંઈક મારું રૂડું હશે. આપના ચરણારવિંદ મારા આંગણે પડ્યા, અમારું આંગણું પાવન થયું. સાધુ પુરુષના આગમનથી જીવાત્માનું અંતઃકરણ પવિત્ર બને છે. ભગવાન નારાયણ સ્વામી એવું બોલ્યા છે, મને મારા સાધુ બહુ વહાલા છે. ગોલોકાદિની ધામાને યોગ સમદ્ધયા બ્રહ્માદયો બલિહારા યથા યમન તે મે પ્રિયા. મને મારો ગોલોકાદિક ધામ જેવું વહાલું નથી, અનેક ઉપચારોથી મારું સેવન કરનારા બ્રહ્માદિક મને જેટલા વહાલા નથી એટલા મને મારા સાધુ વહાલા છે. સાધુ પુરુષની બહુ મોટી મહત્વતા છે. હું વારંવાર એક વાત બતાવું છું, સાધુ પુરુષની આટલી બધી જ્યારે મોટી મહત્વતા હોય ત્યારે સાધુ પુરુષની જવાબદારીમાં પણ આવે છે કે એને પોતે પણ બહુ સુંદર અદભુત અને દિવ્ય જીવન જીવવું જોઈએ. અતિ ઊંચ લેવલનું જીવન એને જીવવું જોઈએ, કારણ કે એના જીવન પર લાખો લોકોની આસ્થા તોળાયેલી છે. એના ઉપર લાખો લોકોએ પોતાનો વિશ્વાસ કલ્યાણ માટે છોડ્યો છે. એની જેવી મહત્વતા છે એવું જ એનું જીવન પણ હોવું જોઈએ. ગુરુ વશિષ્ઠજીને આગળ પ્રભુ રાઘવ ઝૂકે, પણ ગુરુ વશિષ્ઠજીનું જીવન પણ અદભુત અને દિવ્ય છે. ગુરુએ આદેશ આપ્યો છે, બેટા રાઘવ ઉપવાસ કરજો, આવતીકાલે રાજ્યાભિષેક તમારો થવાનો છે. આ બાજુ આખી અયોધ્યામાં આનંદ કિલોલ થઈ રહ્યો છે, યુદ્ધને ધોરણે તૈયારીઓ થઈ રહી છે. સરસ્વતી દેવી કહે છે, દેવતાઓ તમારે આવો વિચાર ન કરવો જોઈએ, કારણ અયોધ્યાની નર નારીઓના આનંદની સામે તો જુઓ. હું અયોધ્યા જાઉં અને રાજ્યાભિષેકને લટકાવું, અયોધ્યા વાસીઓની સ્થિતિ શું નિર્માણ થાય? હે દેવતાઓ,
ઊંચીની વાસોની છે કરે તુકી, દેખી ન સકહી પરાઈ વિભૂતિ. ઊંચની વાસોની છે કરે તુકી, દેખી ન સકહી પરાઈ વિભૂતિ. ઊંચીની વાસોની છે કરે તુતી, દેખી ન સકાય પરાઈ વિભૂતિ. ઊંચની વાસુચી કરે તુતી, દેખી ન સકાય પરાઈ વિભૂતિ. ઊંચની વાસુચી કરે તુતી, ઊંચની
આટલો નીચો વિચાર કેમ કરો છો? તમે તમારા સુખ ની સામે દ્રષ્ટિ નાખો છો. અયોધ્યા નો વિચાર કરો, અયોધ્યા ની રહેત ના સુખ નો વિચાર કરો. હું જેને જો વિઘ્ન ઉભું કરું, અયોધ્યા વાસીઓની દશા શું થાય? વારંવાર જયારે સરસ્વતી નાખી દે